શ્રી સમયસર ગાથા 265 અને 266 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 3.
ત્યાં અમુક વસ્તુ હતી માટે એનો આશ્રય કરીને વિકાર થયો, એમ તેને લઈને થયો નથી. એ વસ્તુ તેના કારણે હતી અને આ જીવે એનો આશ્રય કર્યો એ પણ પોતાના દોષને કારણે કર્યો છે, વસ્તુને કારણે કર્યો નથી. પણ જ્યારે આ જીવ આશ્રય કરે છે, એમ નથી કે વસ્તુ હોય એટલે એને આશ્રય કરવો જ પડે. વસ્તુ નિયમપણે સંયોગપણે આવે એટલે એનો આશ્રય કરવો પડે એમ પણ નથી, એ છે એટલે આશ્રય કર્યો એમ પણ નથી. અને પર વસ્તુ એને આશ્રય કરાવ્યો એમ પણ નથી. વસ્તુ જગતની વસ્તુ જગતમાં એને કારણે પોતાના કારણે છે, અને વસ્તુ હોય એટલે એનો સદાય જીવ આશ્રય કર્યા કરે એનો આશ્રય કર્યા કરે એમ પણ નથી. એક કાળ એવો હોય કે વસ્તુની ઉપસ્થિતિમાં એનો આશ્રય કરે, એ જ વસ્તુની ઉપસ્થિતિમાં જીવ એનો આશ્રય ન પણ કરે. પણ જ્યારે જીવ પોતાની યોગ્યતાને વશ પર પદાર્થનો આશ્રય કરે છે, ત્યારે એ આશ્રયમાં કારણ અથવા નિમિત્ત ગણવા માં આવે છે. એટલી વાત છે. તો કે છે કે એટલું જ એનું કાર્યક્ષેત્ર છે. બીજા જીવને પોતે આશ્રયભૂત થાય ત્યાં એનું કાર્યક્ષેત્ર પૂરું થઈ જાય છે વસ્તુનું પોતાનું. એટલે બીજાને આશ્રય કરાવ્યો એમ કાર્ય થયું એમ પણ છે. તેથી પર વસ્તુ કઈ બંધનું કારણ થતી જીવનો તેવું સાન જ બંધનું કારણ છે. ધર્મ કરવો હોય ત્યારે પેલા ત્યાગ તો કરવો જ જોઈએ ને. થોડો જાજો બેઠો છો કે કરતા થનારા ખરેખર દૂષિત છે, ક્રિયાનો કરતા થનારા દૂષિત છે, એને ક્રિયા કરનારા એમ કહેવામાં આવે. ક્રિયા કરનારા ક્રિયા તો થાય, જે ક્રિયા થવા કાળે હોય તે એ જળની ક્રિયા સ્વયં થાય છે. એનો કરતા હરતા જળ પરમાણુ રજકણ છે, ખરેખર આત્મા નથી. જગતમાં કયા સમયે છે દ્રવ્યોની ક્રિયા નથી થઈ રહી, કયો સમય એવો છે કે જે છ દ્રવ્યમાંથી અથવા અનંતા પદાર્થોમાંથી જીવ જીવ તો અનંત છે ને, બીજા બધા સંખ્યા ઓછી છે. કયો પદાર્થની ક્રિયા નથી? ક્રિયા તો સર્વકાળે સર્વ પદાર્થની છે. બધા પદાર્થો ઉત્પત્તિમાં ચાલી ત્રણની જ ક્રિયા છે. પછી બીજા પદાર્થની ક્રિયા મેં કરી એ તારું મુખ્ય અધ્યવસાન નથી તો બીજું શું છે? મુખ્યાત્મ ઘર છે, કાંઈ પણ બાહ્ય ક્રિયા થઈ, હું ચાલ્યો, હું બેઠો, હું આવ્યો, હું ગયો, મેં આટલા આટલા કામ કર્યા, એમાં જ્ઞાયક સ્વભાવને એ ભૂલી રહ્યો. જ્ઞાયક તત્વ છે એમ ભાન ભૂલ્યો છે એટલે એ બધું થાય છે. એના ભાનમાં તો એનો મહિમા જ એટલો રહે છે કે ત્યાંથી છૂટા પડવાનું બનતું નથી, પછી બીજી માથા ઉત્પન્ન જ થતી. આશ્રય થાય
બરાબર
એવી જે નિશ્ચય પ્રધાન વિચાર પદ્ધતિ છે એ સ્વાશ્રય કરવા માટે એવું અનુસરણ કરવા માટે આત્માર્થનું કામ છે. બીજાનું કામ જેને એક આત્માનું હિત કરવા સિવાય આ ભાવમાં બીજું કામ નથી, બીજું ધ્યેય નથી, એના માટે આ વાત છે. બાકી બીજાના માટે તો આ વાત જ છે. વૃદ્ધિનું નિમિત્ત છે, બંધનું કારણ નથી. તો બાહ્ય વસ્તુનો પ્રસંગ ન કરો, બાહ્ય વસ્તુનો ત્યાગ કરો, એમ બાહ્ય વસ્તુનો પ્રતિષેધ એટલે નિષેધ શા માટે કરવામાં આવે છે? બંધનું કારણ નથી એટલે કાંઈ પણ નુકસાનનું કારણ નથી. તો બાહ્ય વસ્તુના ત્યાગનો ઉપદેશ તો આવે છે, એને બાહ્ય વસ્તુનો નિષેધ કર્યો એમ શા માટે કહેવામાં આવે છે? એ પ્રશ્ન થાય એવું છે ને, તેનું સમાધાન અધ્યવસાનના પ્રતિષેધ અર્થે બાહ્ય વસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે છે. બહુ સરસ ખુલાસો. બાહ્ય વસ્તુના ત્યાગ માટે બાહ્ય વસ્તુનો ત્યાગ કયો નથી એમ કહે છે. બાહ્ય વસ્તુના આશ્રય તને અધ્યવસાન થાય છે અને એ અધ્યવસાનનો નિષેધ કરવા માટે બાહ્ય વસ્તુનો ત્યાગ કયો છે. એ બાહ્ય વસ્તુનો ત્યાગ જ્યાં જ્યાં કયો હોય ત્યાં ત્યાં કહેનારનો સંકેત એવો છે એમ છે કે એ સંબંધીનો અધ્યવસાન જીવે મટાડવો. જો બાહ્ય વસ્તુનો અધ્યવસાન છે એ બંધનું કારણ છે એમ જ નિશ્ચિત છે તો એમાં આ સંકેત રહેલો છે એમ કહ્યું. ભાઈ પરિગ્રહ છોડો, પરિગ્રહનો ત્યાગ કરો એમ આવે છે ને. તો ત્યાં પરિગ્રહ સંબંધીનો અધ્યવસાન મટાડવાનો આશય છે કહેનારનો એમ કહેવું. જો એવો આશય ન જાણવામાં આવે અને માત્ર બાહ્ય વસ્તુને છોડાવવાનો ઉપદેશ છે એમ જો વિચારવામાં આવે તો બાહ્ય વસ્તુને છોડવી એ પણ અધ્યવસાન જ થયો. બાહ્ય વસ્તુનો ત્યાગ કરવો, હું એને ત્યાગું, હું એને છોડું, મેં એને ત્યાગી છે એ અધ્યવસાન થયો. એ તો બંધનો કારણ એમને એમ સજ્જડ ઉભો રહે આમ છે. અધ્યવસાન બંધનું કારણ હોવાથી અધ્યવસાનના ત્યાગ અર્થે સીધું કથન કહેવાના બદલે આડકતરી રીતે જેના આશ્રય અધ્યવસાન થાય છે એના ત્યાગનો ઉપદેશ દેવામાં ત્યાં માત્ર એટલું જ ન સમજવું કે બાહ્ય વસ્તુનો મેં છોડાવી છે એમ તો છે અને એ તો વસ્તુની સ્થિતિ પણ નથી. વસ્તુની સ્થિતિ નથી એટલે એને સંયોગથી પણ દૂર કરી શકાય છે. એની પર્યાયમાં એની સ્થિતિમાં આ આત્મા હેરફેર કરી શકે છે એમ પણ વસ્તુની સ્થિતિ તો નથી. એટલે એમ ગમે તે પ્રકારના કોઈ પણ ચિત્ર વિચિત્ર પ્રકારના કર્મના ઉદયે જીવને અનિષ્ટ ઈષ્ટ બાહ્ય વસ્તુનો સંયોગ વિયોગ ગમે તે હો આ જીવે એ સંબંધીનું અધ્યવસાન છોડવા જેવું તો એને વસ્તુનું દુર્લભ થશે. પછી અનિષ્ટ સંયોગ હો, ઈષ્ટ વિયોગ હો, ઈષ્ટ સંયોગ હો કે અનિષ્ટ સંયોગ હો, ગમે તે ભંગમાં હો, એથી બહાર તો કોઈ વાતો નથી. Okay, through. દ્રવ્યાનુયોગ નો ઉદ્દેશ તો એમ છે કે કોઈ બાહ્ય પદાર્થ ઇષ્ટ અનિષ્ટ નથી, માત્ર એ જ્ઞાનમાં અગ્નિ રૂપે પ્રતિબિંબિત થાય છે. અને કોઈ પણ અગ્નિ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય તેથી જ્ઞાનને એનો ધક્કો લાગે છે, એની કાંઈ અસર થાય છે, એવો ખરેખર જ્ઞાનનો સ્વભાવ છે. ત્રણેય કાળના ત્રણેય લોકના અગ્નિને પી જવાનો જ્ઞાનનો સ્વભાવ છે. વસ્તુ કાયમ છે. નિર્ જ્ઞાન કરે તો અધ્યો સામે ઉત્પન્ન થાય એમ એમ આપોઆપ આવી જાય. ખરેખર તો એમ એમ કે જ્યાં પોતાને ભિન્ન જ્ઞાનમય અનુભવ મળે છે ત્યાં એને પરવસ્તુ જણાય, પછી કર્મના ઉદય એનો ઉદય હોય એમ ભલે કહેવાય. પણ એના માટે તો એ જ્ઞાનનું ઉદય થઈ ગયું, એને ઉદય રહ્યો નથી. જ્યાં ભિન્ન પડ્યો પરિણમનમાં ત્યાં અધ્યવસાનની ઉત્પત્તિ થતી નથી, એટલે એનો બંધ થતો નથી. એ વિધિ છે. જ્ઞાતાને ક્યારે જીવને કર્મનો ઉદય ન હોવા છતાં જ્ઞાતા નથી રહેતો એ અજ્ઞાન પણ એમ માને છે કે મને કર્મનો આવો ઉદય. અધ્યવસાન ને બાહ્ય વસ્તુ આશ્રયભૂત છે, એટલે અધ્યવસાન બાહ્ય વસ્તુ નો આશ્રય કરીને ઉપજેલી ચીજ છે એમ કહેવું છે. બાહ્ય વસ્તુ એને અધ્યવસાન રૂપી પરિણામને જીવના પરિણામને ખેંચ્યું નથી, પણ પોતે પોતાના સ્વરૂપનું ભાન ભૂલેલો હોવાથી મહાજ્ઞાયક સ્વભાવ છે એને ભૂલી ગયો હોવાથી એમનું એને જ્ઞાન નહીં હોવાથી ભાન નહીં હોવાથી એને સ્વરૂપનો મહિમા વર્તતો નથી, સ્વરૂપનો મહિમા ઉત્પન્ન થયો નથી. એવી સ્થિતિમાં અનાદિથી જીવને પરપદાર્થનો મહિમા ઘર કરી ગયો છે, તેથી એ સ્વયં પર પદાર્થ નો આશ્રય કરે છે. પૈસા વાળાના વખાણ કરે છે કે નહીં, પરિભૂત છે. એટલે બાહ્ય વસ્તુ ના આશ્રય જે છે એનો એ આધાર પકડે છે. પોતાનો આધાર નથી આવતો, એટલે કાંઈ એનો કાંઈ આધાર લેવાની તો એની પરિણતિ છે, એ બીજાનો આધાર લે છે. બાહ્ય વસ્તુનો આશ્રય કર્યા કયા વિના, પર વસ્તુનો આશ્રય વિના અધ્યવસાન પોતાના સ્વરૂપને પામતું નથી, એટલે કે અધ્યવસાન અધ્યવસાન રૂપે ઉપસ્થું નથી. અધ્યવસાન કહ્યું એટલે એ પરાશ્રિત ભાવ છે, પરના આશ્રય જે નું પરિણામ છે એ વગર કહે એમાં સમાવેશ પામે. એ અધ્યવસાન કહેતા એનું અભેદ જ્ઞાન એમ થાય કે પરાશ્રિત પણ ઉજ્જેલું પરિણામ એ ભેદ થી કથન છે. અભેદ થી તો અધ્યવસાન કહેતા એમાં એ વાત આવી. જો બાહ્ય વસ્તુનો આશ્રય કર્યા વિના પણ અધ્યવસાન ઉપસ્થું હોય તો જેમ આશ્રયભૂત એવા વીરજનનીના પુત્રના સદભાવમાં કોઈને એવો અધ્યવસાય ઉપજે છે કે હું વીરજનનીના પુત્રને ભણો છું, તેમ આશ્રયભૂત એવા ભૂજ્યા પુત્રના સદભાવમાં પણ કોઈને એવો અધ્યવસાય ઉપજે અથવા ઉપજવું જોઈએ કે હું ભૂજ્યા પુત્રને પણ ભણું છું. પરંતુ એવો અધ્યવસાય તો કોઈને ઉપસ્થો નહીં. વીરજનની સુરવીરની માતા, સુરવીરને જન્મ આપનારી,
જન્મ આપનાર માતા.
એને દીકરો થયો હોય એના દીકરા દીકરાને હણે, પણ વાંધણીના દીકરાને હણવાનો વિચાર કોઈને આવતો નથી. કેમ કે વાંધણી કહેતા જ એને પુત્ર નથી એમ એમ આવી જાય. એમ સામે બાહ્ય પદાર્થ નું લક્ષણ હોય તો એના આશ્રય અધ્યવસાન થવો એ પ્રશ્ન રહેતો નથી. વસ્તુ છે એનો આશ્રય જીવ કરે છે. સદભાવ ન હોય, બાહ્ય વસ્તુ નો અસદભાવ હોય, વસ્તુ જ ન હોય તો એનો આશ્રય પૂજવાનો પ્રશ્ન રહેતો નથી. કોઈ એમ કહે છે કે સસલાએ અમને શિંગડા માર્યા, એને સિંગડા નથી પછી એ મારે, અને સિંગડા માર્યા એટલે અમને બહુ વાગ્યું એ વાત રહેતી. એટલે બાહ્ય પદાર્થ નો આશ્રય કર્યા વિના અધ્યવસાય ઉપજતો નથી. એટલે એ અધ્યવસાન ના નિષેધ અર્થે બાહ્ય વસ્તુનો નિષેધ કરવામાં આવે છે એમ છે. ખરેખર બાહ્ય વસ્તુનો જ્યાં ત્યાગનો ઉપદેશ છે ત્યાં જીવે એમ સમજવું જોઈએ કે એ સંબંધીના અધ્યવસાનનો ત્યાગ કરાવ્યો છે. આ વાત સમજવી જોઈએ. માત્ર બાહ્ય વસ્તુને છોડાવી છે એમ ત્યાં કહેવાનો આશય છે એમ સમજવું જોઈએ. માટે એવો નિયમ છે કે બાહ્ય વસ્તુ રૂપ આશ્રય વિના અધ્યવસાન હોતું નથી, અધ્યવસાનની ઉત્પત્તિ હોતી નહીં. અને તેથી જ અધ્યવસાનને આશ્રયભૂત એવી જે બાહ્ય વસ્તુ તેનો અત્યંત પ્રતિષેધ છે. તેનો પ્રતિષેધ છે એનું કારણ આ છે. બાહ્ય વસ્તુનો અત્યંત પ્રતિષેધ કરવામાં આવ્યો છે એનું કારણ, એની પાછળ સંકેત એ છે અથવા કહેનારનો આશય એ છે કે એ સંબંધીનો અધ્યવસાય જીવે નિવારવો. જો અધ્યવસાનનો હોય તો એ બાહ્ય વસ્તુના ગ્રહણ ત્યાગનો એને માટે સવાલ રહેતો નથી. છોડવાનો પ્રશ્ન નથી પણ આશ્રય ને છોડવાનો પ્રશ્ન છે એમ છે. ખરેખર તીર્થંકર ભગવાન ને તો દૈવી સમૂહ શરણ હોય છે એમને. સંયોગમાં તો દૈવી સમૂહ શરણ છે જેના ઉપર આમ તો થોડા અધર્ય છે દિગ્રહ ભગવાનને કહેવામાં આવતો નથી. કેમ કે એમને પરાશ્રય બિલકુલ રહ્યો નથી. જ્ઞાનમાં જણાય છે બધું, જણાવવું એ એક ચીજ છે અને આલમન લેવું એ બીજી વાત છે. એટલે બાહ્ય ત્યાગ જ્યાં કયો છે એમ પણ કીધું. ભગવાન ક્યાં આહાર લે છે, ભગવાન ક્યાં કપડાં પહેરે છે, ભગવાન ક્યાં દાગીના પહેરે છે, એટલો ત્યાગ છે ને, નિર્વસ્ત્ર દશા છે. પણ એ ગ્રહણ ત્યાગનો વિકલ્પ ત્યાં એ દશામાં રહ્યો નથી. એ તો પહેલા વિકલ્પ આવ્યો, વસ્ત્રાદી છૂટ્યા, વસ્ત્રાદીને કારણે એને વિકલ્પ આવ્યો. પછી તો ગ્રહણનો વિકલ્પ નથી, સામે વસ્ત્રાદીનો યુગ પણ. ભગવાનનો બાહ્ય દેખાવ એવો છે કે જેમાંથી આત્મ ધ્યાનની સ્ફૂર્ણા થાય છે, જેની નજર જાય છે. વિકલ્પ અવસ્ત્ર સવસ્ત્ર નિર્વસ્ત્રનો વિકલ્પ હતો એમ છે.
સંબોધન લઈને ભગવાનની શોભા નથી, ભગવાનની શોભા લઈને સંબોધન.
બાકી તો જો ભગવાન નો હોય તો એ સમૂહ શ્રણ કઈ નથી, ખાલી સુખ જ એમ લાગે, નિસ્તેજ લાગે છે. ખરેખર ભગવાન નું શરીર સર્ચ લાઇટ જેવું હોય છે, એને લઈને જાય એ દેખાય તો બધું ઠીક. ભગવાન સાક્ષાત શરીર સશરીર પણ દેખાય, સૌ સમૂહ દેખાય, એમાં કેવા કેવા દિવ્ય પ્રકારના બધા ચીજ વસ્તુ વપરાણી છે એ દેખાય, હોય બધું દેખાય ને. પરને જોતા જોતા તારો અનંત કાળ ગયો, કે પરને જોવાનું બાહ્યાકર્ષણ તને એવું છે કે એમાં અનંત કાળ તારો ગયો, એમાં ને એમાં તારો કાળ અત્યારથી પૂરો. હવે તારા અનંત મહિમાવન સ્વરૂપ ને તું જો. એને તો જયારે પેલી વનસ્પતિ હોય ત્યારે આળો કે આ તો થાકતો જ. માટે એવો નિયમ છે, અધ્યવસાન હતું અને તેથી અધ્યવસાન ને આશ્રયભૂત એવી જે બાહ્ય વસ્તુ તેનો અત્યંત પ્રતિષેધ છે. તેના ત્યાગનો ઉદ્દેશ અધ્યવસાન ના ત્યાગના અર્થે કરવામાં આવ્યો છે. કેમ કે કારણના પ્રતિષેધથી જ કાર્યનો પ્રતિષેધ થાય છે, અથવા એમ કહેવાની પ્રતિ છે. આ સંગ દોષ કે છે ને માણસને, તમે આના સંગ આનો સંગ છે ને એટલે તમને દોષ થયો, તમે એનો સંગ છોડી દો એમ નથી કહેવાતો. એનો અર્થ શું છે, ખરેખર એના સંગને લઈને દોષ નથી, દોષ તો તારે લઈને તારો થયો છે. જીવ નો પોતાનો દોષ છે, સામા વાળા નો કઈ દોષ છે, નો પ્રતિષેધ કરવામાં આવે છે, એમ કહેવાય છે. એનું કારણ એ છે, ત્યાં ખરેખર એમ ન સમજી લેવું કે બાહ્ય વસ્તુ એને દોષિત બનાવે, એમ ખરેખર સમજવું આવે છે. એમ નિમિત્ત છે તો પણ તે બાહ્ય વસ્તુ બંધનું કારણ, કારણનું કારણ ગણાતું હોવા છતાં ખરેખર તે કારણ છે. બંધના કારણમાં તો એને ત્યાં પણ ગણવામાં આવતું નથી, એ તો અધ્યવસાન જ છે, બહુ વજન છે આચાર્યજી. આમ કહીને એમાંથી એક બહુ સીધી વાત આચાર્યદેવ એ કહે છે કે જીવને પોતાના પરિણામનું લક્ષ હોવું જરૂરી છે, બાહ્ય વસ્તુનું લક્ષ હોવું જરૂરી નથી. ખૂટ નીકળી અને વર્તના દાદા કહે છે, આપણું આપણું મને સાધન હોય તો હું ભણી શકું, નહીતર હું ભણી શકું. એ વાત સાચી, તારે ભણવું હોય તો તો સાધન ઉપર તારી નજર રહેશે. પેન્સિલ આખી ને હણી વાળી હોય ને તો અક્ષર મારા હારા આવે, તરજોડ કરવાનું છે, આ છોડું ને આ ગ્રહું, આમ કરું ને આમ કરું, આમ કરું ને આમ કરું. એ જીવનું લક્ષ્ય પોતાના પરિણામ ઉપર નહીં જાય, એમ કે એ પોતાના પરિણામ ને સમજી શકશે. એનો અર્થ એ થયો કે એ પરલક્ષી એનું પરિણામન એવું છે કે ગમે તે પ્રકારના બાહ્ય સાધનો મળવા છતાં એ પરલક્ષી પરિણામમાં એની યોગ્યતામાં કદી સુધારો થશે નહીં. યોગ્યતા સુધરવાનો એક જ ઉપાય છે કે જીવ ને સ્વલક્ષ હોવું ઘટે છે, એ વાતનો આમાં સંકેત છે કે અધ્યવસાન જ બંધનનું કારણ છે અને બાહ્ય વસ્તુ બંધનનું કારણ નથી, એમાં એ વાત આવે છે. તારા પરિણામના લક્ષ્ય તારા સ્વરૂપની આત્માની જાગૃતિમાં આવીને વિચાર કર તો બંધનનું કારણ તને તારો દોષ તારો અધ્યવસાન દેખાશે, બાહ્ય સંયોગ તને બંધનનું કારણ દેખાશે. આયુષ કુંડ લઈને આવ્યો છે ને, પાંચ ઇન્દ્રિય સાબુ જ છે, આયુષ પણ વર્તમાનમાં જીવે છે દસ પ્રાંતથી, એટલે આયુષ પણ એનું સાબુ જ છે. તો એને યોગ્ય બાહ્ય સંયોગોનું કુંજ લઈને જ આવ્યો છે, એની ફિકર કરશે તો મળશે ને નહીં ફિકર કરે તો નહીં મળે, એ વાત સાચી. બધા ફિકર કરે છે, કામ છે કે સિદ્ધ પદ ને હાંસલ કરે છે. હવે એ કામના પ્લાનિંગમાં એના ધંધામાં એના વ્યવસાયમાં તું વ્યસ્ત થા, વ્યવસાયમાં રોકાય અને વ્યસ્ત થાય, પછી બીજા કામની તને ફુરસદ મળે, તો થોડું વાતનું કરી લઉં થોડું વાતનું કરી લઉં પછી વાત પછી વાત એમ કર્યા કરે છે ને. પ્રધાનતા આપી છે વાસ્તવિકતા એ તો મરણ જેવું કઈ નથી, વસ્તુ જ નથી. સમિતિમાં પરિણમેલા મુનિન્દ્ર ના પગબડે હણાઈ જતા નહીં થતી હોવાથી બાહ્ય વસ્તુને બંધનનું કારણ પણ માનવામાં અનેકાંતિક હિતવાભાસ પણ છે, એટલે કે એમાં વિચાર આવે છે. શાસ્ત્ર પરિભાષા વાપરે છે, જ્યારે ચાલે છે ગમન કરે છે ત્યારે ચાર હાથ નીચે જોઈને ચાલે છે, ચાર હાથ પર્યંત બહુ લાંબે પણ એની દ્રષ્ટિ નથી, જ્યાં ચાલે છે ત્યાંથી ચાર હાથ જેટલી બદલાવ મળવા પડે એની નજર હોય છે. એટલા માટે કે બીજા કોઈ નીચે ચાલતા નાના પ્રાણી જીવ જંતુ એના ઉપર એનો પગ આવીને હિંસા થાય નહીં, એવી જે સાવધાનીનો વિકલ્પ રાગ અહિંસાનો એને ઈર્યા સમિતિ કહેવામાં આવે છે. મહાવ્રતમાં આવ્યો ને, અહીંના કરતા મારે બીજે જવું છે, અથવા નગર આદિમાં આહાર માટે જવું, એટલો પણ પોતાના માટે વિકલ્પ આવ્યો ને, ધ્યાનસ્થ દશામાં નથી ત્યારે. તો એ સમાધિ ધ્યાન છોડીને ચાલવાનો વિકલ્પ જેટલો આવ્યો તો એની સાથે પરની સાવધાની ન્યાય છે. એટલી પોતાની અનુકૂળતા જોવીને બીજાનું શું થાય છે એનું કઈ આપણે કારણ નથી, એનું જેના કારણે એનું જેમ થવું હોય તેમ થાય એમ છે. ઉડતું જીવડું એમ કઈ ઝડપથી પગ મૂક્યો અને સાથે સાથે જીવડું નીચે આવી ગયું અને એમ પ્રાણ હિંસા થઈ પ્રાણઘાત થયો, તો પણ ત્યાં ખરેખર મુનિને એ હિંસા સંબંધીનો પાપનો દોષ લાગતો નથી એમ છે. કેમ કે એ હિંસાથી એને લઈને પાપ નથી, એની બેદરકારી હોત ચાલવામાં કે મારે તો આહાર માટે જવું છે ઝડપથી જવું છે એમાં મારે નીચે ધ્યાન રાખવાનું કારણ નથી, તો એના કારણે જેમ થવું હશે તેમ છે. અત્યારે બાહુબલી સામે અગાથીમાં બેઠા હોય ઉઠવાનું મન ન થાય, એને બેસી જ રહ્યો એમ પડે તો એ રીતે પડે છે. પણ મુનિ તો ઈર્યા સમિતિ એ પરણમેલા છે, એટલે બીજા જીવોને આથી પ્રતિકૂળ ન જવાય એવી ભાવના સહિત વર્તે છે, છતાં કોઈનો પ્રાણઘાત થાય તો એમાં મુનિને પાપનું બંધન દોષ થતો નથી. એ તો અહીંયા પણ એ જોવાય છે ને, આ જીવડાના પ્રાણઘાત થયો એને હિંસા માનવામાં આવે અને તેથી મુનિને પાપ બંધન થયું એમ માનવામાં આવે, તો એમ માનવામાં દોષ છે. કેવો દોષ છે? કે અનેકાંતિક હિતવાભાસ પણ છે. એકાંતે એને કારણ માનવું, એ કારણનો આભાસ એને માન્યો છે એમ કે. હેતુ એટલે કારણ, હેતુનો આભાસ એને હિતવાભાસ કહેવામાં આવે છે. એનો પગ પડ્યો અને એ મળ્યો, પગ પડ્યો એ કારણ ખરું કે નહીં? એના પ્રાણઘાતમાં, એ જીવડાના પ્રાણઘાતમાં પગ મૂકવાનો એ કારણ ખરું કે નહીં? એમ એકાંતે કારણ માનવું, પગ મૂકવાનો એ કારણ ખરું કે નહીં? એમ એકાંતે કારણ માનવું, તેને એકાંત કારણનો આભાસ અથવા અનેકાંતિક હેતવાભાસ કહેવામાં આવે છે. અથવા એ વ્યભિચાર છે, વ્યભિચાર છે એટલે એ દોષ છે, એ ખરેખર એમ વસ્તુની સ્થિતિ નથી. ક્યાંક એમ હોય છે કે જીવનો બેદરકારીનું પરિણામ અને એને લઈને બીજાને હિંસા થવી એમ બને છે, પણ એને જ જો હિંસા થવી એને જ કારણ માનો તો એ વ્યાજબી વાત છે, એ ન્યાયસર. નિર્બાધ રીતે સ્વીક થતું નથી. પગ મૂકવાથી જીવનો પ્રાણઘાત થયો જીવડાનો, એ એકાંતે એને જો કારણ માનવામાં આવે તો એ દોષ છે. ક્યાંક એમ હોય છે ને ક્યાંક એમ હતું નથી. તો જ્યાં એ કારણ પણ માનવામાં આવે છે ત્યાં જીવના પરિણામની બેદરકારી હોય તો એને કારણ તરીકે લઈ લેવામાં આવે છે, સાથે સાથે જોડવામાં આવે છે. ખરો દોષ તો એની બેદરકારીને અસાવધાનીનો છે. પોતાના પ્રાણની રક્ષામાં સાવધાની છે કે નહીં? જ્યાં સુધી એકનું પણ લક્ષ્ય છે ત્યાં સુધી, એટલે થોડો પણ રાગ છે ત્યાં સુધી એને બીજાની કાળજી અવશ્ય કરવી જોઈએ. કેટલી હદે રાખે વસ્તુ કે જે જીવને અતદભાવ રૂપ છે તે બંધનો કારણ નથી. તે જીવના સૌથી ભિન્ન છે. બાહ્ય વસ્તુ કે જે જીવના અતદભાવ, અતદ સ્વભાવ સ્વરૂપ છે એ પણ નહીં હોવા રૂપ છે, તે ખરેખર બંધનો કારણ નથી. બાહ્ય પદાર્થ ઉપર જીવની ત્યાગ્રહણનું લક્ષ્ય રહે છે અને એ ત્યાગ્રહણના લક્ષ્યમાં પણ દોષ નિર્દોષતાનું તો ધ્યાન રહેતું નથી. તેથી પર ઉપરની દ્રષ્ટિ છોડાવી, બીજી રીતે કહીએ તો બાહ્ય પદાર્થ પરની દ્રષ્ટિ છોડાવી. સર્વકાળે ત્રણે કાળે જીવ પોતે સ્વયં પોતાના સ્વરૂપને ભૂલીને જે કોઈ પદાર્થનું અવલંબન લઈને અધ્યવસ્થિત થાય છે ત્યારે તેના અધ્યવસ્થાનને તે વસ્તુ કારણ બનવામાં આવે છે.
અધ્યવસ્થિત ના થાય તો નહીં,
એ વસ્તુને કારણ અત્યારે લાગુ પડતો નથી. એવો આરોપ એને એના ઉપર કરી શકાતો નથી. આરોપ તો ફક્ત ત્યારે જ કરવાનો આવે છે, એ જૂઠો આરોપ છે, એનો આરોપ કહેવાય છે. શું કહેવું એનું નામ આરોપ એમ કહેવાય છે. ખરેખર એ આરોપની અંદર એ જૂઠું છે એમ આવી જાય છે. તેથી તેમને એટલે બાહ્ય વસ્તુને અધિવસાનનું કારણ આરોપથી કહેવામાં આવે છે. વસ્તુતાએ કોઈ બાહ્ય વસ્તુ અધિવસાનનું ખરેખર અધિવસાન કરાવવામાં કારણ છે એમ કારણ. પણ બાહ્ય વસ્તુ વિના નિરાશ્રયપણે અધ્યવસાન ઉપજતા નથી. આમાંથી એમ કરે બાહ્ય વસ્તુ વિના નથી ઉપજતા, નિરાશ્રય નથી બાહ્ય વસ્તુ વિના, ત્યાં થોડો અધ્યવસાન ઉપજે છે. માટે એ બાહ્ય વસ્તુને ટાળવી જોઈએ. કાંઈ જીવના અધિકારની વાત નથી, એના વિનાથી ઉપસ્થા એટલે એ ક્યારેય જગતમાં નહીં હોય એમ કેમ બનશે? જગતની વસ્તુ જગતમાં સદાય રહેવાની છે, ઉલ્લંઘીને અધ્યવસિત થવું ન થવું એ તારી સ્વતંત્રતાની વાત છે, એને આધીન પણ હું તારું કઈ છે. પણ જયારે પર વસ્તુને અવલંબન જીવ છોડી દે છે ત્યારે પર વસ્તુ નથી ને એને અવલંબન લીધું છે એમ નથી એમ જોવાનું છે. અને છે એટલે એ પોતાના કારણે નથી પણ આને અધિવસાન કરાવવા એ વસ્તુનો ત્યાં સંયોગ થયો છે એમ લીધું નથી.
એવું છે કે જીવને ગમે ત્યાંથી કઈ શુદ્ધ બી છળ લઈને પરિણમ હોય તો પરિણમ હશે અને છળ લઈ તો આવડે છે
અનાદિમાં ટેવાયેલો છે. જેમ ઢાળમાં દોડવું સહજ બને છે, પકડી ગયું હોય ઢાળ મળે તો સહેજે સહેજે ગતિ પકડી શકે. ચઢાણ હોય એને ત્યાં ગતિ કરવી હોય તો જરાક એને મહેનત પરિશ્રમ પડે. એમ અનાદિને ઊંધાય છે એમાંથી એને ગમે ત્યાંથી છળ પકડવું સહેલું પડે છે. શાસ્ત્રમાં સમ્યક પ્રતિપાદન હોય, સત્ય પ્રતિપાદન હોય તો પણ ત્યાંથી એને છળ પકડવું સહજ થઈ આવે છે. સ્પષ્ટ છે આત્મહિત માટેનો એ વાત ચોખ્ખી છે. એટલું થોડું વિચારેલું બહુ. ત્યારે કોઈને કોઈ બાહ્ય પદાર્થનું એ અવલંબન સ્વયં લે છે. કોઈ સસલાના સિંગડા જેવું એને હોતું નથી. કોઈને કોઈ પદાર્થ હોય છે એના અવલંબનમાં એ એકાકાર થાય છે. તેથી બાહ્ય વસ્તુઓનો ત્યાગ કરાવવામાં આવે છે. સેના માટે? અધ્યવસાનના ત્યાગના અર્થે. બાહ્ય વસ્તુના ત્યાગ માટે ત્યાગ નથી, અધ્યવસાનના ત્યાગ માટે બાહ્ય વસ્તુનો ત્યાગ કરવો એવું પણ ક્યાંક ક્યાંક કહેવામાં આવે છે. તેની પાછળ અર્થ એ છે કે તે પ્રકારના બાહ્ય વસ્તુના અવલંબનનો ત્યાગ કરવો. વસ્તુનો ત્યાગ તો ઉચ્ચારથી કહેવામાં આવે છે. ખાવો બીજો ખાતો ખાવો શીખો એવો રસ ન લેવાનો છે એ બાહ્ય વસ્તુનો ત્યાગ કરાવ્યો. એના બદલે બીજી 10-20-25 ખાવા સંબંધીનો રસ મળવો પડે એ વૃત્તિ સંક્ષેપ અર્થે એમ કહ્યું. એના બદલે વૃત્તિ તો એવી જ ફૂલેલી ફાલેલી રહી કે એકના બદલે ત્રણ ચીજ બીજી જોઈએ. એના પરિશ્રમમાં લીલોતરી ન ખાય તો બીજું ચીજ કેટલું બનાવે છે એ પ્રકારથી તો બહારનો ઢંગ જોવામાં આવ્યો. સુગંધીનો રસ ટાળવા માટે એમ કહ્યું, વસ્તુ માટે એમ કહ્યું એટલે બીજું કરશે. જો એનો રસ એ સંબંધીનો હશે તો કાંઈ ને કાંઈ એનું પછી એકનું સ્થાન બીજી એ જગ્યાનું સ્થાન બીજી ચીજ લેશે. એટલે એના રસમાં કોઈ તારી આત્મવૃત્તિનું પણ કારણ છે. એની પાછળ બે વાત તપાસવી જોઈશે. એકનું જો બાહ્ય કારણ જોવાનું આવે તો ઘડીભર માટે એ લીલાના બદલે સૂકું વાપરશે પણ એની વૃત્તિમાં કાંઈ ફેર પડશે. એવો ને એવો એને જો રસ છે તો પછી એને આત્મા સંબંધીનો રસ એને ઉત્પન્ન થવાનો ત્યાં અવકાશ રહેતો. ગડબડ કરીને ઊભી જ રહી. મોટા દોસ્તો એની જાગૃતિમાં જ ઉત્પન્ન થાય નહીં પણ નાના નાના દોષોને ઉત્પન્ન થવામાં પણ પરિણામ આંચકો થાય ત્યાં તમે એમ માની લેતો નહીં કે બાહ્ય વસ્તુને આશ્રય થાય છે તેથી એ જ કારણ છે. અને તેથી બાહ્ય વસ્તુના ત્યાગનો ઉપદેશ આપ્યો છે માટે એ બરાબર છે કે બાહ્ય વસ્તુનો જ ત્યાગ કરવો જોઈએ. આ એનો મર્મ ખુલ્યો છે કે અધ્યવસાનના ત્યાગ અર્થે બાહ્ય વસ્તુનો ત્યાગ થયો. એ વાત જો તારી સમજમાં નહીં આવે તો ગમે તેટલો ત્યાગ કરીશ તો તારી બાહ્ય દ્રષ્ટિ દ્રઢ થઈ જશે. ત્યાગના કાળે પણ બાહ્ય દ્રષ્ટિ તારી દ્રઢ થશે. એમાં તને અધિવસાન ટોળવાનો તો અવસર જ આવવાનો, એવું તમે અધિવસાન દ્રઢ થશે. પછી ગ્રહણના બાને ત્યાં દ્રઢ થાય કે ત્યાગના બાને દ્રઢ થાય, ઉલટાનું ત્યાગના બાને દ્રઢ થયેલું અધિવસાન વધુ નુકસાનનું કારણ છે. અને ત્યાગ કરે અને બાહ્ય દ્રષ્ટિ દ્રઢ થઈ હોય તો સ્વર્ગાદિમાં તો જાય, ગતિ તો સારી મળે. બીજું કઈ થશે? કોઈ સ્થળે કાર દેખાય અને કોઈ સ્થળે કાર ન દેખાય તો તેને વિચાર કરવામાં આવે છે. અને એવા કારણને વ્યભિચારી એટલે કે અનેકાંતિક, એટલે કે એકાંતિક, અનેકાંત નો સાદો એકાંતિક કારણાભાસ કહેવામાં આવે છે. ખરેખર કારણ નથી, એમાં કારણનો આભાસ થવો તેને કારણાભાસ અથવા હેતુઆભાસ કહેવામાં આવે છે. નહીં હોવાથી હિંસાનો વિકલ્પ પણ નહીં હોવાથી ઉલટાનો અહિંસાનો વિકલ્પ હોય છે. હિંસાનો વિકલ્પ તો હતો નથી, પણ એ ક્રિયા સમિતિમાં અહિંસાનો વિકલ્પ છે. ચાર હાથ જોઈને ચાલે એ હિંસાનો વિકલ્પ છે. બાહ્ય વસ્તુ બંધનનું કારણ નથી એમ સિદ્ધ વળી બાહ્ય વસ્તુ વિના નિરાશ્રય અધ્યવસાન થતા નથી. જ્યારે અધ્યવસાન થાય છે ત્યારે કોઈ ને કોઈ બાહ્ય વસ્તુનો આશ્રય એ અધ્યવસાનને જોવામાં આવે છે. તેથી એટલે અધ્યવસાનનો અભાવ કરવાના આશયથી બાહ્ય વસ્તુનો નિષેધ પણ છે. એકાંતે બાહ્ય વસ્તુનો નિષેધ કરવો જ નહીં એમ પણ છે નહીં. આ આશયથી તો બાહ્ય વસ્તુનો પણ નિષેધ કરવા યોગ્ય છે. એમાં આશયને પકડીને વાતને યથાસ્થાનમાં લીધી જોઈએ તો પણ ત્યાં ન્યાયનું ખૂન થશે એમ છે. તેથી બાહ્યાચારમાં જે ત્યાગનું સ્થાન છે એને પણ જૈન દર્શનમાં યથાસ્થાને જેમ છે એમ જોવામાં આવે છે. નહીં તો કોઈ બાહ્ય ત્યાગ જોવામાં આવત એમ છે. એટલે વિષય જરા સૂક્ષ્મ થાય છે પણ એને જેમ છે એમ જેને વિના બીજો તો કોઈ ઉપાય છે.
બાહ્યત્યાગ બંધ નું કારણ નથી, બંધ નું કારણ નથી, બંધ નું કારણ નથી એમ ગોખી ગોખી ઉઠીને બાહ્યત્યાગ કરે જ નહીં. બાહ્યત્યાગ
નીકળતો ના આવે, એકાંત એમ લઈ જાય અને બાહ્યત્યાગ કરવાને બદલે બાહ્ય ગ્રહણમાં એ દોષ નું કારણ નથી એમ વસ્તુને પકડે ને ભાવને પકડતો પછી એની દશા એ થાય છે. ભોગો ભોગમાં રૂચિપણે પ્રવર્તે, પુણ્યના સંયોગમાં રાચે અને બાહ્ય વસ્તુ તો કઈ બંધનું કારણ છે ને એમ પાછું એની લાઈન ક્યાં આડી જઈ આડે પાટે ગાડી ચડી જશે એને ખબર રહેતી એટલે તો એમ કે ગરીબ ખૂબ ગંભીરતાથી એના યથાસ્થાનમાં સમજીને નક્કી કરવી. દેવસ્થાન થતા નથી તેથી બાહ્ય વસ્તુનો નિષેધ પણ છે જ એમ કહ્યું નથી. કેમ કે બંધનું કારણ નથી માટે બાહ્ય વસ્તુનો નિષેધ જ નથી એવી દલીલ એ નથી લીધી. દલીલ આમ પકડી છે. આમ તો સીધે એ કરવું છે કે કોઈ બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી એવો નિશ્ચય સિદ્ધ કરવામાં સાથે સાથે એમ લીધું કે એના આશ્રય અધ્યવસાન થતા હોવાથી એનો સર્વથા નિષેધ છે એમ નથી, એનો પણ નિષેધ છે જો એમ વાત કરી. એટલે એનું જ્યાં સ્થાન છે અને એની જે સ્થાને જેટલી કિંમત જે અપેક્ષા એ છે એમ જો ન સમજવામાં આવે તો એમાંથી ઔગુણ ઉત્પન્ન થયા વિના રહેતો નથી. તે પોતાની અર્થક્રિયા કરનારું નહીં હોવાથી મિથ્યા છે એમ હવે દર્શાવે. આ વિષયને જરા વધારે સ્પષ્ટ કરશે કે દેવસાનનું કારણ બંધ છે અને એ દેવસાન જે પરિણામ રૂપ છે એ પરિણામ અનુસાર વસ્તુ સ્થિતિ તો કોઈ પણ દેવસાન અનુસાર પદાર્થની વિશ્વમાં જગતમાં સ્થિતિ નથી, એ વસ્તુ સ્થિતિથી બહાર છે દેવસાન. તેથી એને મિથ્યા કહેવામાં આવે છે, એને અહીંયા અર્થક્રિયા કરનારું નથી એમ કહે છે. અર્થક્રિયા એટલે જીવનું અધ્યવસાન છે તે અનુસાર વસ્તુની સ્થિતિ નથી, નિરર્થક છે. એટલે અર્થક્રિયા વિનાનું છે એને નિરર્થક કહેવામાં આવે છે એમ હવે દર્શાવે છે. એમ હવે ગાથાથી સૂત્રથી થાય છે. દુઃખી દે સુખી દે જીએ કરેમી બંધેમી તો વિમોચે નહીં, જા એસા મંદમય નિર્થયા પરિણામ થાય છે. અનેક પ્રકારના પરિણામ થાય છે, મુખ્ય એમાં આ બે આવી જાય. આ બેના પેટામાં દુઃખ લગભગ આવી જાય છે. મેં આપ્યું મેં ન આપ્યું એ બધું થાય ને. મેં દીધું, મેં પૈસા આપ્યા જરૂર વખતે એને પૈસા આપ્યા હતા, તેથી એની સ્થિતિ સારી થઈ ગઈ. હવે ફરજ છે એમ આવે છે કે નહીં? અભિપ્રાય એ નિરર્થક છે, કરી શકતો નથી, એ મિથ્યા અધિવસાન છે. સામાજીવના કારણે વચનનો યોગ એ પ્રકારના પુણ્યના હોવાપણાને કારણે છે. પુણ્યનો સદભાવ હોય તો વચન બોલે, વિકલ્પ હોય ઉપદેશનો, વાણીનો યોગ ન હોય તો ન બને. સાંભળવાનો યોગ સામાજીવના પુણ્યના સદભાવને લીધે છે. એ સાંભળે વચન તેથી કાંઈ જીવને ઉપદેશ મળે, એની દશામાં બોધ પ્રગટે, એ પણ વસ્તુની સ્થિતિ. એની પરભાવનો પરમા વ્યાપાર નહીં હોવાને લીધે આ વસ્તુ સ્થિતિ છે. વિજ્ઞાન છે, એની વૈજ્ઞાનિક પરિસ્થિતિ આ છે. પરભાવનો પરમા વ્યાપાર નહીં થતો હોવાને લીધે, નહીં હોવાને લીધે એટલે નહીં થઈ શકતો હોવાને લીધે, પોતાની અર્થક્રિયા કરનારું નહીં હોવાથી, હું આકાશના ફૂલને છૂટું છું એવા અધ્યવસાનની માફક મુખ્ય રૂપ છે. કેટલી સોલિડ વાત કરી છે. આમાંથી કોઈ ફૂદો કાઢવાની જગ્યા, ગમે એવો બુદ્ધિશાળીને તર્કવાળો આવે પણ આમાંથી કાંઈ રસ્તો નીકળે એવું વિતરતું સત્ય છે કે કોઈ પર પદાર્થનું પરિણામ કોઈ બીજા પર પદાર્થમાં ક્યાંય પણ વ્યાપક રૂપે થઈ શકતો નથી. એટલે એનો વ્યાપારની સીમા, પરિણમવાની સીમા પોતાના ક્ષેત્ર પૂરતી છે, એથી બહાર છે. જ્યાં વસ્તુ સ્થિતિ આટલી મર્યાદિત છે પછી કોઈ પણ અધ્યવસાન એનું અર્થક્રિયામાં સાર્થક બનતું નથી, નિરર્થક જાય છે. એનું એમ દ્રષ્ટાંત દીધું કેટલું નિરર્થક છે કે આકાશના ફૂલને છૂંટવા જેટલું નિરર્થક છે. આકાશને ફૂલ નથી બીજું, પછી એ ફૂલને મેં તોડ્યું ને મેં સૂંઘ્યું ને મને સારું લાગ્યું, વાત કાંઈ રહેતી નથી. આ અનુકૂળતા રૂપ સંયોગો થયા તેથી હવે મને નિરાશ શાંતિ ને ચેન છે. હવે આ જીવિકાની ચિંતા રહી નહીં, એટલે હવે નિરાતે સોંગડ દઈને ધ્યાન કરશું. એ આકાશ ને ફૂલ ને ચૂંટવા જેટલું નિર્ભર છે એમ પગે ઠેરેલો આવી જોવું ને આપણે તો કામ કરશે આકાશ ને ફૂલ ને ચૂંટવા જેટલું નિર્ભર પછી આપણે નિવૃત્ત થઈ જઈએ ઠીક બીજું કાંઈ નથી પછી કઈ આપણા માટે જવાબદારી બોજો બહુ ન
રાખતો
કલ્પનાની પાસ ઉપર બધી ઉડવાની વાત એમાં કઈ તારું ઉડે ને સાચું નથી અને અહીંયા ઉડે તો હેઠો પીડ્યો એમ સમજી કદાચ એમને ભૂલમાં ને ભૂલમાં ઠેકડો મારે અગાશીમાંથી એના જેમ થાય પણ એ સમજણ નો સદુપયોગ થાય ત્યારે નહીતર તો દુરુપયોગ પણ ક્યાંય ને ક્યાંય કર્યા રહીશ
નહીં
પૂરતા જીવ કલ્પે છે એનો કોઈ પરિણામ સંયોગની અનુકૂળતાનો પરિણામ આત્મામાં અનુકૂળતા કરતો નથી જેમ આકાશને ફૂલ ઉગતું નથી એમ કોઈ સંયોગની અનુકૂળતાથી આત્માને સુખ થાય એ વસ્તુની સ્થિતિ છે ઉલટે સામે સામો પરસ્પર એમ પણ આવી ગયું એમાં કે કોઈ સંયોગની પ્રતિકૂળતા આત્માને દુઃખ પણ કરતો બે વાત આવી ગઈ કે નહીં સાથે બસ એ તો ક્ષણે ને પણ ભલે પોતાને આ વાતમાં ક્યાં ઊભો છે એ નક્કી કરી શકે એવી ચીજ છે જો એને પોતાનું લક્ષ્ય હોય તો નિજ લક્ષ્મીના તો બધું મીંડા જેવું લક્ષના અભાવમાં પોતાના લક્ષના અભાવમાં એક વાત ક્યાંય કરવા જેવી રહેતી પછી મને સારું ભણ લાગ્યું એ બધી પછી વણઝાર ચાલુ થાય છે એમ જ્યાં એમાં એનું બાહ્ય અનુકૂળતાથી સુખ છે પછી એનું કોઈ ધોરણ નક્કી થતું નથી પછી એનું કોઈ માપ પ્રવૃત્તિનું ને પરિણામનું રહેતું મોટી ગડબડ બધી પોતાના અનર્થને માટે મિથ્યા છે ને ચાલો ભલે ફોગટ જાતો એમ નથી એમાંથી પોતાનો મહાન અનર્થ ઉત્પન્ન થાય મિથ્યા છે એમ કહીને એમ કહે છે કે નરક નિગોદી અને અનંત જન્મ મરણનું એ કારણ છે અર્થાંત માત્ર પોતાને જ નુકસાનનું કારણ થાય છે તેથી કાંઈ પરને તો નુકસાન કરી શકાતું બીજાને કાંઈ નુકસાન નથી તારો દોષ તને નુકસાનનું કારણ છે તારા દોષને લઈને કાંઈ બીજાને નુકસાન છે અને તેથી તું બીજાના સુખનું કાર્ય કરી શકતો હો તો તારો અધિવસાન સાર્થક છે પણ એ તો પરભાવનો પરભાવમાં વ્યાપાર થવો જ પછી તો તારું પરિણામ નિરર્થક જાય તીર્થંકર ભગવાનને પણ એ રીતે બની શકતું નથી તેથી એને નિરર્થક કહેવામાં આવે છે કોઈ કોઈનું કાર્ય કરી શકે એવો વિષય છે નહીં આખા જગતથી ઉલટી વાત છે દુનિયામાં ધર્મમતમાં અને આખી દુનિયામાં વ્યવહારમાં અને ધર્મમતમાં બીજાનું કાર્ય બીજાથી કરી શકાય મહાત્મા હોય પણ એ ચમત્કાર કરીને એના શિષ્યોને દુઃખમાંથી મુક્ત કરે છોડાવે ભગવાન પણ એને છોડાવે ત્યાંથી માંડીને બધી ગડબડ જૈનના કહેવાતા સંપ્રદાયની ધર્મેન્દ્ર ને પરબ્રહ્માવતી બધી હાલ્યું આવે એને પૂન થાય તો પાપ તો ઠેલાય કે નહીં એ તો કર્ણામયુગનો વિષય છે કે નહીં કે પૂનની પ્રકૃતિ સંક્રમણ પાપની પ્રકૃતિ સાચ્યું છે તો આમે પૂનની પ્રકૃતિ ત્યાં સંક્રમણ એને પામે છે બોલાય ગયું એમ તારે ત્યાં પૂનની પ્રકૃતિ એ સંક્રમણ પામી જશે ખોટો છે એટલે દુઃખ માયનું છે એ જ આકાશ ને ફૂલ, આકાશ ના ફૂલ ને છૂટવા જેવું. કોઈ વ્યવહાર નો ઝઘડો રે હું નથી. એ ગુપ્તાંબર ની બધી વાત બધી લોકો માને છે એમ છે. પછી કરુણા નું યોગ નો આશ્રય લે કે પુણ્ય પાપ નું ગમે એ પ્રકારની ગડબડ કરે, પણ એ બધા નિરર્થક અધ્યવસાન છે. ત્યાં આત્મા ને સુખ થવાનો અવકાશ છે. આ સાચા સુખ નો રસ્તો જ આ છે, પણ એ ભ્રમણામાં ભૂલ્યો છે. એટલે જ્યાંથી સુખ લેવું છે ત્યાં જતો નથી ને બીજે બીજે ભટકે.